હવે કેટલા માં આવ્યું? બારમું. બારમું એટલે કાર્યનું છેલ્લું. અને આજે આપણે શિબિરની વચનામૃતની કથાની પણ પૂર્ણાહુતિ. યાદ રહી ગયું ને? અગિયારમો યાદ રહી ગયું ને? બે જ વાત આવી વચનામૃતમાં. શું આવી વાત? મરજીને નો લોપી શકે નામ પ્રીતિ, એક વાત. બીજી, મરજી નો લોપે એવા ભક્તિ ભગવાન દૂર થતા નથી. જ્યાં જાય ને ભગવાન હારો ને હાર્યા જ હોય છે. લો, બે જ વાત એમાં સિદ્ધ થઈ. હવે આપણે વાંચીએ છીએ બારમું. સંવંત 1877 ના કારતક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉગમદાર ઓરડાની ઓસરી ઢોલિયા પર બિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીટની રગલી પહેરી હતી. ધોળો ફેંટો બોકાને સહિત બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે પ્રશ્નોત્તર કરો. પછી મુનિએ મહોમાં ઘણી વાર સુધી પ્રશ્નોત્તરી કર્યા. તેમાં સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ શરીરનો વિચાર નિસર્યો તથા વિરાટ સૂત્રાત્મને અવ્યાકૃત એ ત્રણ શરીરનો વિચાર નિસર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે યાદ રાખજો બરાબર, મનુષ્યના શરીરનો અને ઈશ્વરના શરીરનો વિચાર નીકળ્યો. મનુષ્યના ત્રણ શરીર કયા છે? સ્થૂળ સૂક્ષ્મને કારણ, ઈશ્વરના વિરાટ સૂત્રાત્મને અવ્યાકૃત. આપણું સ્થૂળ છે એનું વિરાટ છે, પછી આપણું સૂક્ષ્મ છે એવું એનું સૂત્રાત્મ છે, આપણું કારણ એનું અવ્યાકૃત. એટલે ત્રણેય એક સરખા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કારણ શરીર છે એ જીવની માયા છે, તે જ કારણ શરીર તે સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. માટે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ જીવની માયા છે, તેમજ વિરાટ સૂત્રાત્મને અવ્યાકૃત ઈશ્વરની માયા છે. તે જીવને કારણ શ્રીરૂપ જે માયા તે વજ્ર સાર જેવી છે, તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણ કોની માયા છે? જીવની. વિરાટ સૂત્રાત્મન અવ્યાકૃત એ ત્રણ કોની માયા છે? ઈશ્વરની. સ્થૂળ સૂક્ષ્મને કારણ જીવની માયા છે. એટલે હું સમજાવણો શબ્દ એનો અર્થ સમજાય છે. વિરાટ સૂત્રાત્મન અવ્યાકૃત આ ત્રણ ઈશ્વરની માયા છે. એટલે સમજાય છે અશોકભાઈ? સમજાય છે? સ્થૂળ બરાબર, સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણ જીવને વળગેલી માયા છે. જીવની માયા માને માયાએ ત્રણ રૂપ ધારણ કર્યા, સ્થૂળ રૂપે થાય, સૂક્ષ્મ રૂપે થાય અને કારણ રૂપે થાય, અને જીવને બદ્ધ કરી દીધો. માયે બીજા ત્રણ રૂપ ધારણ કર્યા, વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃત અને ઈશ્વરને હું કર્યું બદ્ધ કરી દીધા. એટલે જીવને બદ્ધ કરનારી ત્રણ રૂપે માયા થઈ, સ્થૂળ સૂક્ષ્મને કારણ, અને ઈશ્વરને બદ્ધ કરવા માટે વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃત ત્રણ રૂપે માયા થઈ છે. માટે જીવને વળગી એ જીવની માયા કહેવાય, ઈશ્વરને વળગી એ ઈશ્વરની માયા કહેવાય. એવી કારણરૂપ જે માયા છે, જે જીવને વળગેલી છે, તે કોઈ હિસાબે અલગ થતી નથી. માટે જ્યારે હવે એને કેમ જુદી પાડવી? આમ કેમ બધા સ્થિર થઈ ગયા, કંટાળી ગયા? તો ભલે, બહુ કંટાળી જાય ને ત્યારે માણસ સ્થિર થઈ જાય, અને કાં તો કાંક સમજતો હોય તો સ્થિર થાય. એમ ઊંઘી જતા ને ધ્યાન કરતા કરતા પાછા, કારણ કે ધ્યાન કરવા જાય ને માણે ત્યારે જાતો ઊંઘી જાય. શું કહો તમે? એટલે ઊંઘી નહીં જતા પાછા. જો મહારાજ બતાવે, શું બતાવે છે? કારણ શ્રીરૂપ જે માયા માને વાસના, જે જીવાત્માને જન્મ મરણનું કારણ છે, એ કેમ કરીને ટળે? જુદી પડતી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે, પહેલી વાત સંતનો સમાગમ મળે, ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે. ભક્તો, મહારાજ એક વાત એવી ન લખી સીધું ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જાય. કોઈ પણ વચનામૃત તમે લો, પ્રથમનું 51મું લો તોય ભલે, આ સારંગપુરનું 12મું લો તોય ભલે, કોઈ પણ વચનામૃત તમે લો. એક જ હરખી મહારાજ વાત છે, ખુદ એક ને એક હરખી આંકી ગયા, એમાં જરાય ફેરફાર ન કર્યો મહારાજ. મહારાજ કે સંતના સંગે કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખ્યામાં આવે. એનું કારણ સંત છે ને એ અમેલ્યા જ, ભગવાનને ઓળખાવાના અમેલ્યા જ. અને તો ભાઈ એક ને એક વાત બે છે ને, સેલ્સમેન જ માલની ઓળખાણ કરાવી શકે, શું કહો તમે? હે, શેઠને ખબર નહીં પૂરી, બોલો શેઠને પૂછે ને આ માલ કેવો તો કે જરા કોઈ મળ્યો, સેલ્સમેનને મળ્યો, શેઠ ન ઓળખાવે, સેલ્સમેન જ ઓળખાવે. સાધુ એ પરમાત્માને ઓળખાવાના સેલ્સમેનો છે. અને મહારાજે સર્વોપરી ભગવાન ખરાને એવો આઈડિયા દોડાવ્યો, એવો આઈડિયા દોડાવ્યો, આખી જિંદગી પેટવડિયા ધોડે રાખે. કેવો આઈડિયા કર્યો, શું કહો તમે? નતર આ એક એકને તમે આની બુદ્ધિ પ્રમાણે 25-25 હજાર રૂપિયા તો આ ઓળખાવા માટે પગાર થાય, શું કહો તમે? 25-50 લાખ 2-2 લાખ પગાર થાય, શું કહો તમે? એક રૂપિયો ખરો ખર્ચનો? હે, હા પેટવડિયા બોલો. અને 50 હજાર આપે ભાઈ એટલો દાખલો તો કરે જ કરે ને તો ન કરે, બોલો. 2 લાખ આપે ભાઈ એટલો દાખલો કરે જ કરે ને તો, હવે મને ઊંઘ મારે હોઈ જવું છે, આ તો હુવે જ નહીં. પુરુષોત્તમ નારાયણભાઈ ગજબ કર્યો, શું કહો તમે? હા મફતના સેલ્સમેન થાપતા ગયા, કાંઈ લેવા દેવા એમને, વૈષ્ણવભાઈ એમને થાપી દીધા વગર પગારવાળા, બોલો. ગજબ ન કહેવાય અશોકભાઈ, એ મારું સર્વોપરીપણું છો, ને તો ઘણા અવતાર આવ્યો પણ એ વાત એ બિચારા થાપી જ ન કહેવાય, બોલો. એમને વહી ગયા સેલ્સમેન, થાપી આવીને સેલ્સમેન, તે વેપાર બંધ થઈ ગયો. હે, એને પોતાને સેલ્સમેને મળવાનું છે, પણ આ લોકોનું કમિશન કાંઈ રહેવા જ ન દીધું મહારાજ. મહારાજ કે એ વળી પગાર ચૂક્યો ન ચૂક્યો એની કોણ માથાકૂટ કરે? અને યાદ રાખજો, પગાર આપીને કોઈ સત્સંગ કરાવતું છે ને જાદો ટકશે નહીં. જેથી તમને એ પગારમાં ઝઘડો થાય ને તેથી કે ભાઈ મને કીધું તું તો આવી પરચાની વાતો કરીશીએ, બોલો. એક જણો કહેતા જ મને, મેં કીધું ભલામણ એને પરચાની બહુ વાતો કરતો, મને કે ત્યારે 7 હજાર પગાર આપતા હતા. મેં કીધું મોંઘર વધી, 2 હજાર વધારો તમે. મને કે 1000 વધશે, મેં કીધું 2000 વધારો. એમાં મારો ઝઘડો થયો તો ભાઈ મેં છોડી દીધી, પણ મેં કીધું પરચાની બધી વાતો કર, કે એને 8 હજાર લેતો હતો, એ પરચાની વાતો કરવાના, બોલો. પરચાની વાતો કરવાના પગાર ચૂકવાય છે ત્યારે, લાગડ પરચાની જ વાતો, પરચાની જ વાતો, બોલો. તમે 5 મિનિટ બેહો અંતે સ્વામિનારાયણની એક વાત આવે તો આવે, પણ પરચાની પરચા વાત આવી જાય, બોલો. મહેરબાની કઈ પરચામાં જાતા નહીં, સમજાણું? હું તો એમ કહું છું, પરચાની વાત થઈને પાછા વળી જાય, તમારે મોક્ષ નહીં ઈચ્છતા હોતો. બહુ સનાતન સત્ય કહું, XYZ કોઈ પણ જગ્યા હોય જ્યાં પરચાની વાતો થાય, સ્વામિનારાયણ ભગવાનને મૂકીને નથી પાછા વળી જાય, હું પરચો. હે, મહારાજ ક્યારે કીધું કે તમારા પરચાની વાતોથી હું સત્સંગ પ્રચારિત કરીશ? મહારાજ કે મારી ઉપાસનાથી સત્સંગ થાય. અને ભક્તો પરચાની વાતો કરે એમાં શું થાય ખબર? ક્યારેક ક્યારેક એક ભૂલાઈ જાય પરચાની વાતો, એકબીજાને આડેવળી થઈ જાય, એક ને એક પરચાની વાત 7 જણા અલગ અલગ કરે, બોલો. એક જણા એમ કે એક્સિડન્ટ થયું હતું ફલાણી જગ્યાએ, તો પછી ફલાણે કીધું હતું કે તમને પૂછાવીને નહીં જાતો, અને પૂછાવીને આવે એટલે એક્સિડન્ટ થયું. એક જણા કે ખબર એને કાલ જવાનું કીધું હતું અને વહેલા ગયા એટલે એક્સિડન્ટ. ત્રીજો કે ખબર એને એને પૂછવા જ ન ગયેલો એક્સિડન્ટ થયું. એ હાથે સેલ્સમેન અલગ અલગ કે, બોલો. એક્સિડન્ટ એકનું થયું, સેલ્સમેન તો સેલ્સમેન છે, એક થોડો હૃદય નીચોવાઈ જાય છે. એમાં બહુ પરચાની વાતો આવે, જગતમાં બહુ પરચાની વાતો, હદ કરી નાખી પરચાઈ, હદ કરી નાખી. અને દુનિયાએ ગાંડી પરચાની વાતો સાંભળી આપણે દોડું દોટું દેવા મળે, દોટું દેવા મળે, દોટું દેવા મળે, ગાંડી થઈ ગઈ પબ્લિક. આવ મહેરબાની કરીને બહુ સાચું કહું છું, પરચામાં કોઈ દી નહીં જોડાતા. ભગવાન સ્વામિનારાયણ મળે એથી મોટો કોઈ પરચો જ નથી, એથી મોટો કોઈ પરચો નહીં. મહારાજ જ્યાં ઓળખાય, મારા જીવમાં ઉતરી જાય, ન્યા જોડાય છે બસ. જ્યાં પણ તમને એમ લાગે કે અહો મહારાજ, મહારાજ હૃદય થઈ ગયું મારું, બસ જગતમાંથી વિષયમાંથી વૃત્તિઓ પાછી વળી જાય, બસ ન્યા કદમ આગળ વધારશો. ને પરચામાં એવા ગોથેલા ખાઈ જશો, પરચા તો ભણામણ કાળ ભૈરવે આપે, કાળ ભૈરવે આપે, પરચા આપે મને કઈ મોટી ધાડ મારી. અને મહારાજ પ્રગટ થયા પહેલાં કંઈ પરચા નહોતા અપાતા, મહારાજ પ્રગટ થયા પછી પરચા શરૂ થયા. હે, પરચા પહેલાં અપાતા જ હતા ને, પહેલાં અબજો લોકોએ પરચા આપ્યા, પણ એ પરચાથી કોઈ અક્ષરધામમાં ગયો તો આ પરચામાંથી કે જ જવાનો? હે, પરચાથી અક્ષરધામ નહીં મળે પુરુષોત્તમ, તમને ઓળખાણથી અક્ષરધામ મળશે, યાદ રાખજો. માટે મહેરબાની કરીને પરચામાં નહીં જશો, મહેરબાની કરીને. બહુ સાચું કહું છું. પુરુષોત્તમ જ્ઞાનને ઓળખશો. સેલ્સમેન થાવ તો પુરુષોત્તમ જ્ઞાનને ઓળખાવાના સેલ્સમેન થાજો. ક્યારેક ક્યારેક તો વાતો લોકો કરે, આપણને એમ થાય કે હવે હદ કરે છે, એ કે ફલાણાને મેં બહુ તાણી કરી, તમારે પધરામે આવવાનું છે, એ ના પાડી દે ચોખ્ખી, હું ની પધરામે આવું કે. અને પછી હૃદયથી મારું નારાજ થયું, હું ઘેરે ગયો ને તને પધરામની આરતી ઉતારતા જ કે, મને અચંબો થયો. એટલે એ જે હું ના મને પાડું ને ઘેરે આવ્યો, અહીં ઘેરે મેં ફોન કર્યો ને તપાસને મંદિરે હતા, હું કામ ગપ્પા માર, હું કામ ગપ્પા માર, છો બંધ કેર વેવલા. આપણે એમ કહીએ કે મહારાજનો સિદ્ધાંત છે, આચાર્ય દીક્ષા ન આપે ત્યાં સુધી સાધુ ન જ થવાય. હું કે ખબર, અમારા સ્વામીને સ્વયં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈ અને આ ભગવી હું કે કંથા ભગવી ચાદર ઓઢાડી અને કીધું આજથી હું તમને સાધુ તરીકે સ્થાપિત કરું છું, તમે સંપદાને જય જયકાર કરો. એટલા ભલામણે ન્યા ભૂલા પડે તો અહીં હું વાંધો હતો ને, હાથળ જેવી ઘૂંટીઓ જાડી છે અને એને પ્રચોદ દેવાઈ ગયા અને એને સાદ ઓઢોળી ગયા, આ ડૂકી ગયા વણેલ ગાંઠિયા જેવા થઈ ગયા, ત્યાં હું વાંધો હતો એને ભલા મને હાલી મળ્યા તે. અને આ સમાજે હાવ વેવલો મળો તોય આ પાડે, હોય હો એ વાત સાચી હો કે હો 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 મહારાજ પ્રગટ પ્રગટ ને પ્રગટ જ છે. વેવલાઈને આ દુનિયામાં તાણી જ નથી, બોલો હાલે તો હાલે, હારા હારા આવી જાય બોલો, હારા હારા, હારા હારા આટીમાં આવી જાય બોલો, હારા હારા આટીમાં આવી જાય. કેટલાય બિચારા નહીં ભક્તો મોક્ષ માટે છેડા ન હોય, મોક્ષ માટે છેડા ન હોય, મોક્ષનો છેડો છે બિચારાનો, મુમુક્ષનો. હે બહુ પરચાનો હાલે, બહુ પરચાનો હાલે. એક જણો જ કે મેં સભામાં ગયા ને સ્ટેચ્યુ પધરાયું હતું અને એમાંથી કે તેજ નીકળવા માંડ્યું. એક જણ ઊભો થયો ને મળ્યો, બોલો તેજ તેજ તેજ, મને આખી સભામાં તેજ દેખાય, તેજ દેખાય. આલી હું મળ્યો, મેં કીધું ભલામણ સ્ટેચ્યુમાં તેજ નીકળે, સ્ટેચ્યુમાં ભગવાન સ્વામિનારાયણને કોણ સર્વોપરી કહે છે, જેણે પોતાની સ્વહસ્તે કલમ ઉઠાવી, કોઈ નંદસંતો નથી લખી, પોતે કલમ ઉઠાવી અને એમ લખ્યું મારા આચાર્ય મૂર્તિની આરતી ન કરે, એ સોનાની મૂર્તિ હોય તો એમાં મારો કોઈ પ્રવેશ ન હોય, પ્રવેશ ન હોય. લાખ વરો કોઈ પૂજે, વરો ગાયથી કોઈ દૂધ ન મળે, એમાંથી કોઈ દી મોક્ષની પ્રાપ્તિ ન થાય. આલી હુમળ્યો સ્ટેચ્યુમાં તેજ નીકળ્યું, સ્ટેચ્યુમાંથી મહારાજ પ્રગટ થયા અને મારા અણકોટ જમી ગયા. કેવો કેવો બેફામ સમાજ તૈયાર કર્યો, કેવો બેફામ બોલો. એના પગાર ચૂકવાય છે, સમજણું, 8,000, 10,000 ને 12,000, 12,000, 15,000. પછી કે બધાનું છે કે 5-7 ને શું કરે, બહુ થઈ ગઈ, પછી લાઈન લાગી જાય ને, પછી લાઈન લાગી જાય. હા બોલો, પછી લાઈન લાગી જાય, પછી તો એક જણો કે પછી વાયા થઈ જાય ને, આમ પરચો થયો ને તેમ પરચો થયો ને આમ ટીકડું થયું ને આમ પૂછડું થયું ને, કેટલું કરે કેટલું કરે. જોકે ભક્તો આપણે ટીકામને જ જવું, પણ આપણે એમાં ભેળવાય ન જાય એટલે હું તમને સાવધાન કરું છું ફક્ત બસ. બાકી યાદ રાખો, આપણે અહીં માઇક તોડી નાખીને આ 11 દીની સભા કદાચ કથા એની જ કરીએ ને તો એ બંધ થવાના થઈ જવાના. આપણે કેની બંધ થઈ જતો તો હાલો આપણે આપણે ગમે એટલા ભૂંગળા ઉગાડીએ, આપણે પોહા એટલું કરીએ તેના પરચા બંધ નથી થવાના, થવાના છે નથી થવાના. તેના માટે આપણે હુકમ સમય બગાડવો, પણ આમાંથી કોઈ મુમુક્ષ બિચારો ભેળવાય ન જાય પરચાની બાબતમાં, એટલે સાવધાન કરીએ છીએ આપણે. બાકી એ તો જે કરવાના, હજી તો વધતા જવાનું પરચા, તમે જોજો તો ખરા, હજી તો પરચા ક્યાં પહોંચશે કાંઈ નીકળી નહીં, હજી તો એક દાડો મુગટ ધારણ કરીશ, તમે જોજો તો ખરા માથા પર, એ દિવસ આવે પાક હોય તેને ધારણ થાય. મહારાજે આવીને કીધું હવે તમે પાક ધારણ કરો એમ, એ વિના સત્સંગનો ઉદ્ધાર નહીં થાય, એવા પરચા આપશે મહારાજજી, એ કાંઈ બંધ નહીં થઈ જાય આપણા કહેવાથી. પણ આ તો બિચારો સમાજ ન ભેળવાઈ જાય, આ તો ન ભેળવાઈ જાય, બસ એટલા માટે ટકોર સાવધાન, મોક્ષમાં સાવધાન. બસ મૂળ ગ્રંથોને વાંચતા રહેજો. ગોપાળન સ્વામી કહે, સંગ કરતા પહેલા શાસ્ત્રમાં એને જીવનને મેળવજો અને શાસ્ત્રની સાથે લક્ષણ મળતા આવે તો પછી મન કર્મ વચને કરીને સંગ કરજો. આમ સ્વામી પાત્યા પાડીને આપણને કહી ગયા છે, કાંઈ સ્વામી અધૂર નથી રાખ્યું, મોટા સંતો કાંઈ બાકી નથી રાખ્યું, પણ આપણે પછી હાવ આંખીઓ પાટા બાંધીને હાલ્યા જઈને પછી ભટકાઈ કંઈક, એમ એ બિચારા શું કરે કહો. સાચું ખોટું વિશ્રામ ભાઈ, એમાં વાંક આપડો કે એનો સાચું ખોટું. હે લો એટલે સાવધાન, મુમુક્ષ બિચારા સાવધાન રહેજો બસ. એટલે વિવેક ક્યાં ગયો? વાસુદેવભાઈનો વિવેક ક્યાં ગયો? અહીં બેઠો સભામાં હતો ને ક્યાં ગયો? બહાર ગયો. એલા તને ક્યાં સાધુ કરવાનો છે પાછળ બેઠો? ઓલા વૈશ્રામભાઈનો તારે સમાગમ થોડો કરવા જેવો છે, જોવો બેઠા ઓલા ચશ્મા વાળા, એમ તું થોડો સમાગમ કરજે થોડોક. વિવેક ઓલા વૈશ્રામભાઈનો 5-10 મિનિટ સમાગમ કરજે. કર્યા જેવા ભગત છે, બહુ સારા ભગત છે ઓલા વૈશ્રામભાઈ, ઓળખશો ને? હા, 5-10 મિનિટ સમાગમ કરજે. હો, આજ્ઞા છે, બસ જરૂરી છે વાસુદેવભાઈ. ઈ હું ને વિવેક સમજીએ, કદાચ 2% તમે સમજો. ભક્તો ક્યારેક ક્યારેક તો જોકે મારને સંભાળીને પછી કરતા મારને સમજે વાંધો ન આવે, પણ એટલી મિથ્યા હાલતું હોય ને જોઈને આપણા મનમાં એમ ઘડીક ગ્લાની પામી જવાય. સેકન્ડ વારે ગ્લાની થઈ જાય કે ઓહો, આ જીવને બિચારાને એક પોતાની જાતને મોટી કરવા માટે, પોતાની જાતને પૂજાવવા માટે મુમુક્ષના મોક્ષ ઉપર કેવા કુહાડા મારે છે, ત્યારે આપણા હૃદયમાં ગ્લાની થઈ જાય. 20 સેકન્ડ આપણે કાઢી નાખીએ કે મહારાજ કરતા છે, હવનું પ્રારબ્ધ હવને ત્યાં લઈ જાય, બીજું આપણે શું કરીએ? મહારાજ મોટા બહુ એટલે એના વાતથી બધું હાલે પાછું, જાણું. મહારાજ મોટા બહુ એટલે એના બધું હાલે, જેને જોબન પૈકી નામે બધું ન હાલતું, તીર હાલતું, બોલો. એક જણો તો જોબન પગીના નામથી લૂંટવા ગયો અને એમાં જોબન પગી જ ભટકાઈ ગયા. તઈ ખબર પડી કે આ ખોટે ખોટો મારા નામથી ઘણું બધું હાકે છે. અને જોબન પગી નામથી હાલે મોટું માણસ, તો જોબન પગી નામથી હાલે તો સ્વામીના નામથી હું કામ નો હાલે કહો? પણ જીવાત્માનો મોક્ષનું અનુસંધાન રાખજો, બસ આપણે એટલું કહીએ છીએ. મૂળ વાત ઉપર આપણે ફરીને આવીએ. સંતના વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચન હૃદયમાં ધારે, તેણે કરીને એ કારણ શરીર છે તે બળને ખોખા જેવું થઈ જાય છે. સ્વરૂપ ઓળખવાથી ખોખા જેવું થઈ જાય એમ ન કીધું, સમજી રાખજો. કેમ પરિણામ નથી આવતું? તો કે આપણે ઓળખીએ તો છીએ, પણ પછી હજી 2 વસ્તુ બાકી રહી. એક તો એનો વચનનું અનુસંધાન અને બીજું સ્વરૂપનું ધ્યાન. 2 વસ્તુ જ્યારે અમલીકરણ કરે ત્યારે કારણ શરીર શેકાયને ખોખા જેવું થઈ જાય છે. ખાલી મારને સર્વોપરી સમજવાથી ખોખા જેવું નહીં થાય. વારે વારે કોઈ થિયરીકલ જ્ઞાન છે, પ્રેક્ટિકલ કરવું પડશે, મારના વચનનું અનુસંધાન. પણ એક વસ્તુ ધ્યાન, પછી વચન કીધું, ધ્યાન અને વચન કેમ છે? ધ્યાનને માર્ગે જ્યારે જાશે, મારનું સમ્યક સુખ આવવા માંડશે, પછી સંપૂર્ણતઃ મારાના વચનનું પાલન કરી શકશે. સંપૂર્ણતઃ મન કર્મ વચને મારાના વચનનું પાલન કરી શકશે જ્યારે મહારાજનું એને સુખ એનો અનુભવ થશે ત્યારે. માટે જીવનું કારણરૂપ માયાને તોડ્યું હોય તો 4 વસ્તુ બતાવી. પહેલાં શું? સંત સમાગમ, એના માધ્યમથી પુરુષોત્તમનાનું સ્વરૂપ ઓળખવું, ધ્યાન અને વચન. બહુ સરસ દ્રષ્ટાંત મહારાજ આપ્યું. જેમ આમલિયાનું બીજ હોય અને તે બીજને છાલ બીજ સાથે અતિ ચોંટી રહી હોય, પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય. એમને કાચો ગમે એમ કરે તો જુદો ચાલથી આંબલ્યો થાય નહીં, પણ જરાક ચોળે એટલે શેક્યા પછી જુદો થઈ જાય. તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાયને આંબલીના ફોતરાની પીઠે જુદું થઈ જાય છે. અને તે વિના બીજા કોટી ઉપાય કરે તો પણ કારણ શરીર રૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી, એવી રીતે શ્રીજીમાં વાર્તા કરી. એ વિના કોટી ઉપાય કરે એટલે ધ્યાન ફરજિયાત થઈ ગયું કે ન થઈ ગયું? સમજાય? ધ્યાન ફરજિયાત થઈ ગયું. એ વિના કોટી ઉપાય કરે, કરોડો ઉપાય કરે તો પણ કારણ શરીર ન ટળે. એટલે ભગવાનના ભક્તો, સંત સમાગમ કરી, પરમાત્માનું સ્વરૂપ ઓળખી, ધ્યાન અને વચન કારણ શરીરના ભૂખા કાઢી નાખે. હવે તો ધ્યાનની વાત તો ખબર પડી ગઈ ને લાલજી ભગત, હવે ધ્યાન કરવાના છો ને ઘેરે જઈને? હે કરજો. તમે રવિજ ભગત કરવાના છો, આપણું આમ જ અધૂરું રહી ગયું, સમજાણો ને, આપણું આપણું એમ જ અધૂરું રહી ગયું. આ ફળખિયાવાળો નથી કરતો એની જ આપણે ચિંતા, આપણે નથી કરતા એની ઉપાધિ જ નથી. હા બસ એમ એમ પૂછી, સાચો કહું ભક્તો, આમ સિરિયસલી કહું છું, શિબિરમાંથી ગયા પછી ભગવાન ભક્તો નક્કી કરજો 15 મિનિટ અડધો કલાક જેમ સુખ આવે એમ મારે મારું ધ્યાન કરવું. આવડે તમને કીધું ને કે સાઈડમાં કીર્તન કે કંઈક ચાલતું હોય અને આપણે મારાની સાથે ઓતપ્રોત સીધી સીધું ધ્યાન નહીં થાય, તમારે તિલચિન ન આવડતો શીખી લેવા અને આવડતો તો એક બે ઉથલો મારી અને પછી મારની મૂર્તિમાં વૃત્તિ રાખવી, મુખાવરીના દર્શન કરતાં કરતાં ધ્યાન કરવું. પણ એમાં જરા આળસ પ્રમાદ દેખાતો સંકલ્પ વિકલ્પ થાય એમાંથી બહાર નીકળવું, અને બહાર નીકળે અને મહારાજની સાથે રાસ રમવું, મારીની ફેરફદુડી ફરવી, મારીની સાથે આનંદ કિલોલ કરવો, મારીને કોઈ જળ આદિક લાઈન પાવું, જ્યુસ આદિક પાવું, અને મારીને ક્યારેક હસાવીએ, ક્યારેક મારીને આમ પગમાં આમ અંગલગલિયા કરીએ મારે હસે, ક્યારેક એવી કાંઈક વાત કોઈ કરતું હોય અને મારા આમ ખડખડાટ હસતા હોય, એવા કોઈ પણ વ્યવધાન નીચે મારની મૂર્તિનું અનુસંધાન, મુખારીના દર્શન, અને એમ કરતાં કરતાં એમ લાગે મન ફરી સ્થિર થઈ ગયું, વળી પાછા મારા મુખારીની સાથે એકાકાર, એમ જો દાખલો કરશું તો ધ્યાન થશે અને ધ્યાન જ કારણ શરીરના ભૂકા કાઢશે. માટે બધા ભક્તોને કહીએ છીએ ટ્રાય કરજો, મહેનત કરજો, મહેનત વિના કાંઈ મળવાનું નથી. પાડાના કાંધ જેવી બાપ બાપની આપેલી જમીન હોય પણ ન્યા આટો મારવા ન જાય તો ન્યાય ઝીંઝવો જામે, કપાસ ન થાય. એમ ગમે એટલો પવિત્ર મુમુક્ષ હોય, ગમે તેટલું પવિત્ર હૃદય હોય, પણ તેમ છતાં દાખલો કરે એના થાયને, ખારચું ખેતર હોય એમાં દાખલો કરે ને તો બધું થાય. આપણે આ કેવું હતું, ટાશે જતી ને, હે પણ 5000 ટ્રેક્ટર કાપ નાખી દીધો. તમે જુઓ ગમી નાખોને ઊંધી એમને ભાઈ દો ને, કોદી વિલેથી ખાતર બાતર નથી નાખતા. એ તો દ્રષ્ટાંત છે, સિદ્ધાંત. કદાચ એ મનમાં થાય કે મારો તો મારી તો આવી પ્રકૃતિ, મારા અંદર આવો દોષ છે ને આમ છે ને તેમ છે. દોષનો ખરખરો કરી નહીં કરો, દોષનો ખરખરો કરી નહીં કરો, એને કાઢવાના જે ઉપાય એમાં લાગી જાઓ. માથે દેવું થઈ ગયો 10-20 લાખનું અને રો રોજ કરે ને બોલ બોલ કરે ને બધાને કીધા કીધ કરે, એ જેટલા જણા જાજાને કહે ને એટલો વધારે એ હલકટ થતો જાય. લોકો 2000 રૂપિયા ધરે ધેરવાનો એ ધીરતા બંધ થઈ જાય. આને 15 લાખ નુકસી ને હવે આને અપાય, એ બિચારો અન્યા રોદડો રહ્યો, એને એમ કે મને આ 2-5 લાખની હેલ્પ કરે એમ કે મારે હમણાં નુકસાની ગઈ છે 15 લાખ નુકસાની, જરાક મદદ કરો ને, જરાક 5-1 લાખ તો પેલો આપતો હોય ને પહેલાં એ બંધ કરી દે. એટલે રોદડા ન રોવાય, એને કામે લાગી જવાય, એને કેમ કરીને કાઢવું. એમ કામ ક્રોધ લોભ આદિ કદાચ કોઈ ખોટ હોય વિકાર હોય એના તો રોદડા રો ન કરો, કામે લાગી જાઓ. બસ મારના ધ્યાનમાં ભજનમાં કામે લાગી જશો, અવશ્ય મેં બધું દેવું ચૂકવાઈ જશે. અને એવું થોડો દેવાદાર રૂપિયાવાળો ન થયું છે, દેવાદાર પણ રૂપિયાવાળો લાખોપતિ કરોડોપતિ થઈ જાય એમ ભક્તો આપણે પણ એ પોઝિશને પહોંચી શકીએ જો નિત્ય અભ્યાસ કરીએ તો. ફરીને કહું છું, એટલી વાતોથી નહીં થાય, દાખલો કરવો પડશે. વ્યવહાર 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 તો કોદી પૂરો થવાનો નથી. એ વ્યવહાર વ્યવહાર કરતાં કરતાં હવે ટાઈમ મળતો, એ બધા બાના છે. તમે હો કે એમ હોય, જેને કરવું એને મળે ટાઈમ એને થાય જ, એટલે કામે લાગી જાયજો જેથી કરીને પરિણામ સુધી પહોંચાય. કારણ છે ટાળવાનો માર્ગ ઉપાય બતાવ્યો. છેલ્લો નાનકડો પ્રશ્ન આપણે વાંચી અને સભાને પૂરી કરશું. પછી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે, સર્વે પદાર્થનું જ્ઞાન વર્તે છે, તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મદેહમાં જ્યારે મનન કરે ત્યારે તે સાંભળ્યું હોય તે પાકું થાય છે, અને સૂક્ષ્મદેહમાં તો રજોગુણ વર્તે છે, તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે, તો પણ જે જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે, એનું શું કારણ છે. પછી મુનિસરે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી મુનિસરે હાથ જોડીને બોલ્યા છે, હે મહારાજ, આ પ્રશ્ન ઉત્તર તો તમે કરો તો જ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એ છે, જે હૃદયને વિશે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે, તે ક્ષેત્રજ્ઞ 14 ઇન્દ્રિયોનો પ્રેરક છે, તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞની સમીપે વર્તે છે, માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દ્રઢ થાય છે, કારણ જે ક્ષેત્રજ્ઞ છે તે સર્વ ઇન્દ્રિયોના અંતઃકરણ થકી સમર્થ છે.
માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે તે વાત અતિ દ્રઢ થાય છે. એવી રીતે એ પ્રશ્ન ઉત્તર કર્યો ત્યારે સર્વ મુનિએ કહ્યું છે, હે મહારાજ, યથાર્થ ઉત્તર કર્યો, એ ઉત્તર બીજા કોઈથી થાય નહીં. પછી મહારાજ બોલ્યા છે, ગમે તેવો કામી, ક્રોધિ, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય, ને તે જો કાચી કેરી સારી પેટે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં. તેમ ગમે તેવો કામાદિકને વિશે આશક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાય સહિત સાંભળે તો તે પુરુષ વિશેના સુખ ભોગવાને સમર્થ રહે નહીં. અને તપ્તકો ચાંદ્રણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવત વાર્તા સાંભળનારનું મન નિર્વિષી થાય છે તેવું તેનું થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું શરીરનું મન નિર્વિકલ્પ થતું છે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું, નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. બીજો પ્રશ્ન તમને તો કમ્પ્લીટ યાદ હશે ને, બહુ સરસ પ્રશ્ન છે કે ક્રિયા જે થઈ હોય વાંચન વગેરે વગેરે એ જાગ્રત અવસ્થામાં થાય, જાગ્રત એ સત્વગુણ છે, અને યાદ મનન કરી ત્યારે તો જે મનન એ મનમાં થાય એ તો સ્વપ્ન અવસ્થાનું કાર્ય છે અને તો રજોગુણ પ્રધાન છે. તો સત્વગુણમાં વાંચ્યું હોય એને રજોગુણમાં મનન કરીએ ત્યારે યાદ રહેવાનું કારણ કેમ, આમ કેમ? ને તો સત્વગુણમાં વિશેષ યાદ રહેવું જોઈએ ને. સંતોત કોઈથી ઉત્તર ન થયો. મહારાજ અદ્ભુત ઉત્તર કર્યો. મહારાજ કે સાંભળો, આખીર દશ ઇન્દ્રિયો અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ચાર અંતર્ગત 14 એનું કેન્દ્ર સ્થાન છે જીવ. કોણ છે? જીવ. જીવનું સ્થાન ક્યાં છે? હૃદયકાશની અંદર. તો ક્રિયા ઇન્દ્રિયો દ્વારા થાય છે, એનું મનન ક્યાં થાય છે? મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં, મનમાં એનું મનન થાય છે. એ મનન ક્યાં થાય છે? તો કે જ્યાં જીવ બેઠો છે ત્યાંથી એ મનન આખું ડેવલપ થાય છે. તો મહારાજ કે એ જીવની નિકટમાં જેનું સ્થાન છે, આવો પાડોશી જ છે. કારણ કે જીવ આપણા મનમાં થાય, મગજમાં થાય છે, પણ મગજને પૂર્ણ શક્તિ હૃદયના માધ્યમથી પ્રાપ્ત થાય છે. માટે મહારાજ કે અંતઃકરણ એ એકદમ જીવ નજીકમાં વર્તે છે, ત્યાં મનન થાય, એકદમ પાડોશી છે. જેને લઈને મહારાજ કે હા પાડોશી લે, જીવ તરત એને એક્સેપ્ટ કરી લે, સ્વીકારી લે છે. શું કરે છે? સ્વીકારી લે. તમને ખબર, અહીંથી તમે બોરનું પાણી કાઢો, અહીં પડખે નાખો ને તો એમાં 4 કોહનું પાણી દેખાય. અહીંથી તમે 1000 મીટર દૂર પાણી લઈ જાઓ ને 2 કોહનું જ નીકળાય. આ ખેતી જે કરતા હોય અનુભવ, સાચું ખોટું ખેતીવાળા શું કહે છે? એમ ઇન્દ્રિયો છે એ અંતસ્કરણ જીવ કરતાં દૂરી છે, અંતકરણ નિકટમાં સ્થાન છે. એટલે જે મનન થયું છે, જે શ્રવણ થયું છે, એ શ્રવણનું મનની અંદર જ્યારે મનન થાય છે એનું જીવની નિકટમાં સ્થાન છે, જેને કારણે તરત જીવ એક્સેપ્ટ કરી લે છે. અને એક્સેપ્ટ કરે એટલે એ જીવમાં ઉતરી જાય છે, યાદ રહી જાય છે. એક વાત મારે બતાવી, પછી આની અંદર બીજી વાત કહી. મહારાજ કે આવી જે સત્સંગમાં વાત થાય એને શ્રવણ કરવાથી તમામ વિકાર નષ્ટ થઈ જાય છે. આવી જે વાત થાય ભક્તો, આવી જે વાત થાય એનો મતલબ તમારે એક જ પ્રશ્ન લેવો, આગલો લઈ લેવો. મન નિર્વિકાર કરવા માટે મહારાજે આગલી કીધી વાતને લઈ લેવી. આવી વાત થાય, કેવી વાત થાય? કે સંત સમાગમ કરી, અમારો સ્વપ્ન નિશ્ચય દ્રઢ કરી, અમારા વચનનું પાલન કરે અને ધ્યાન કરે તો અવશ્ય મય એના કારણ શરીરના ભૂકા નીકળી જાય છે, એ ટળી જ જાય છે. એની સાથે છેડો જોઈન્ટ કરવો. બાકી આમાં એવી વાત કાંઈ નથી આમાં કે મન વિકાર પામતું બંધ થઈ જાય. મહારાજ સાથે સાથે એ વાત બતાવે છે કે તમે સારું સારું જે કાંઈ ગ્રહણ કર્યું હોય ઇન્દ્રિય દ્વારા, આંખે જોયું, કાને સાંભળ્યું, તો પછી સાંભળીને પડ્યું ન રહેવું. તો સારંગપુરના 3જા પ્રમાણે એના પર મનન કરજો, નિધિધ્યાસ કરજો, તો એ જીવ એક્સેપ્ટ કરશે એમ સાક્ષાત્કાર. અને મહારાજ કે જીવ જે વસ્તુ સારી કે નબળી એને સ્વીકારી લે, સારી સ્વીકારશે તો વાસનાના ભૂકા નીકળી જાય, જીવ બળિયો થઈ જશે, નબળું સ્વીકારશે, જીવ મલિનતાને પામી જશે. ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલ વસ્તુ મનમાં જાહે, મન પાસે જીવ પાસે જાહે, સારું મહારાજ કે જાહે તો જીવનો ઉદ્ધાર થઈ જશે. મહારાજ કે આ વાત સાંભળવાથી મન નિર્વિકારી થશે, વિને ગમે એવું ધ્યાન કરતા છો તો નહીં થાય. તો મનમાં એક સંઘ હમણાં ધ્યાનનું પ્રતિપાદન કર્યું, હમણાં પાછું ના પાડો, પણ કહેવાનો મારો મતલબ, ધ્યાન કદાચ કોઈ કરતો હશે પરંતુ મારની નિષ્ઠા વગેરે વગેરે એને એ વસ્તુ બધી નહીં સાંભળી, ધ્યાન કરતો હશે, ધ્યાન તો ગમે એનું કરે, માતાજીનું કરવા માંડે, સમજાય? પણ મારે કે જ્ઞાન થયા પછી જે તમે ધ્યાન કરશો એ ધ્યાન જ તમારા કારણ શરીરને તોડીને ભૂકા કાઢી નાખશે અને મારા સુધી તમને પહોંચાડી દેશે. માટે મહારાજ કહે આજે વાત એ જીવનમાં રાખ્યા જેવી જીતી વચનામતમ કાર્યાણીનું 12મું થયું, એ સાથે અત્યારે શિબિરનો વિરામ, સાથે સાથે કાર્યાણી પ્રકરણ પૂર્ણ, સાથે સાથે આ 16મી છાવણીની વચનામૃતની કથા કાર્યાણી પ્રકરણ પણ પૂર્ણ થાય છે.